युवान सफेद पुरुष क्रिश्चियन यूनो संभवित कबूलात सारांश। आ लखाण कोई तथ्य वृत्तांत नथी अने कोई वास्तविक कबूलात पण नथी, परंतु ते साहित्यिक रीते पुनर्निर्मित आवृत्ति छे, जेमां ते दर्शावामां आव्यु छे कि एक पुरुषे शुं कहेवू पड़े जो जाहिर क्षेत्रमां चर्चाता तमाम आक्षेपो तेमनी शक्य तेटली गंभीर स्वरूपमां साचा होय, अने ते मात्र पोतानी चोक्कस दोषितता ज नहीं परंतु पोताना वर्तननी पितृसत्तात्मक रचनाने पण खुल्लेआम स्वीकारवा तैयार होय। केन्द्रमां बे स्तरो छे। प्रथम, ते जे तेने पोतानी पत्नी साथे चोक्कस रीते कर्यू होत। ओळखनी कब्जेदारी, लैंगिकीकृत परकीय नियंत्रण, सामाजिक प्रदूषण અને તેના પોતાના ચિત્ર પરની તેની સર્વભૌમ સત્તાનો નાશ, અને બીજું, તે જે તેમાં એકલ કેસથી આગળ દેખાઈ શકે, પુરુષીય માલિકી ભાવની એક તર્કશાસ્ત્ર જેમાં સ્ત્રીને હવે સ્વાયત્ત વિષય તરીકે ગણવામાં આવતી નથી, પરંતુ સત્તા, કલ્પના, નિયંત્રણ અને અપમાન માટેના સામગ્રી તરીકે ગણવામાં આવે છે। આ લખાણ માત્ર એ જ નથી પૂછતું કે એક ગુનેગારે શું કર્યું હોઈ શકે, પરંતુ એ પણ કે તેને શું સમજવું અને ઉચ્ચારવું પડે જો તેની કબૂલાત માત્ર સંકત પીઆર કરતા વધુ કંઈક હોવી જોઈએ। એટલે કે આ માન્યતા કે ડિજિટલ લૈંગિકીકૃત હિંસા કોઈ ખાનગી સંઘર્ષોની સાઇડ સ્ટેજ નથી, પરંતુ સ્ત્રી દ્વેષનો ચોક્કસ અભિવ્યક્તિ છે। પૂર્વ ટિપ્પણી આગળ જે આવે છે તે કોઈ દસ્તાવેજિત કબૂલાત નથી અને કોઈ વાસ્તવિક વ્યક્તિના સાચા શબ્દ પ્રયોગ વિશેનો દાવો પણ નથી। તે લખાણ સ્વરૂપમાં એક વિચાર પ્રયોગ છે, તે પુનર્નિર્માણ કે એક પુરુષે શું કહેવું પડે જો તે માત્ર એકલા કૃત્યો સ્વીકારવા નહીં, પરંતુ આ કૃત્યોનું સંપૂર્ણ નૈતિક વજન સમજવા અને નામ આપવા તૈયાર હોય। ખાસ કરીને અહીં જે મુદ્દો છે, જાહેર માફીઓ ઘણીવાર એ કારણે નિષ્ફળ નથી થતી કે તેમાં ઓછું ભાવનાત્મકતા હોય, પરંતુ એ કારણે કે તેમાં ઓછું જ્ઞાન હોય। તેઓ ભૂલોથી વાત કરે છે જ્યાં હકીકતમાં સત્તા વિશે છે, તેઓ સંકટથી વાત કરે છે જ્યાં હકીકતમાં નિયંત્રણ વિશે છે, તેઓ દુઃખથી વાત કરે છે જ્યાં પહેલા સત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। એક ગંભીરતાથી લેવાય તેવી કબૂલાતને વધુ ઊંડે જવું પડે છે। કલ્પિત કબૂલાત, મેં મારી પત્ની સાથે માત્ર અન્યાય જ કર્યો નથી, ને તેની ઓળખનો ઉપયોગ કર્યો, તેની સીમાઓનું અવગણન કર્યું અને તેની ગૌરવને ઘાયલ કરી, મેં માત્ર કંઈક શરમજનક, અપરિપક્વ અથવા નૈતિક રીતે અસ્પષ્ટ એવો કર્યું નથી, મેં કાર્ય કર્યું, મેં નિર્ણય લીધો, મેં વારંવાર કર્યું અને મેં તે દ્વારા એવા ક્ષેત્રમાં હસ્તક્ષેપ કર્યો જેના વિશે માત્ર તેને જ નક્કી કરવાની સત્તા હોવી જોઈએ હતી। મેં તે લીધી જે મારું નહોતું, તેનો ચહેરો, તેની નામ, તેની અંતરંગતા, તેની વિશ્વસનીયતા, તે કેવી રીતે અન્ય લોકો સામે દેખાય છે તેના પરની તેની સર્વોચ્ચ સત્તા। મેં માત્ર ખોટું બોલ્યું નથી, મેં તેની વ્યક્તિને તેના વિરુદ્ધ વાપરી, મેં મારા જાતને તેના ઇચ્છાના સ્થાને મૂક્યો અને નક્કી કર્યું કે અન્ય લોકો તેના વિશે શું જોઈ શકે, તેના વિશે શું માનશે અને તેમાં શું વાંચી શકે। આ છે મારી દોષિતતાનો મૂળ, માત્ર છેતરપિંડી નહીં પરંતુ અહંકાર ભર્યો કબજો। મેં મારી પત્ની સાથે શું કર્યું જ્યારે કોઈ પુરુષ પોતાની પત્નીની ઓળખનો ઉપયોગ કરે છે, તેને લૈંગિકીકૃત કરવા, વિકારિત કરવા અથવા તેને અંતરંગ સંદર્ભોમાં ધકેલવા માટે, ત્યારે તે માત્ર તેની ખાનગીતા જફંગતો નથી, તે તેની પોતાની ઉપરની સત્તા છીનવી લે છે, તે એક વ્યક્તિમાંથી એક વસ્તુ બનાવે છે, તે એક સીમાને એક સાધનમાં ફેરવે છે, તે નજીકતાને એક ઘોસણખોરીના દરવાજામાં ફેરવે છે। અન્યાય પછી માત્ર એટલો નથી કે અંતરંગ અથવા લૈંગિકીકૃત સામગ્રી ઊભી થાય છે અથવા ફરે છે, તે તેમાં છે કે આ સામગ્રી તેની સ્વતંત્રતાનું અભિવ્યક્તિ નહીં પરંતુ પરકીય નિયંત્રણનું પરિણામ હોય। સ્ત્રી તેમાં પોતાના વર્તનની વિષય તરીકે નહીં પરંતુ એક એવી વાર્તાના સામગ્રી તરીકે જોવા મળે છે જે કોઈ પુરુષ તેના વિશે લખે છે, અને બરાબર અહીં એ બિંદુ છે જ્યાં ડિજિટલ હેરફેર લૈંગિકીકૃત હિંસાના એક સ્વરૂપમાં ફેરવાઈ જાય છે, સર્વભૌમ સત્તાનો નાશ આવા સત્તાનો નાશ, આવા વર્તનની વાસ્તવિક ભયાનકતા દેખે છે. તે સર્વભૌમ સત્તાના નાશમાં છે. દરેક માણસને આ પર સત્તા હોવી જોઈએ કે તે કોણ છે, કેવી રીતે દેખાય છે, કોને પોતાને બતાવે છે, અંતરંગતા શું અર્થ ધરાવે છે અને સંમતિ ક્યાંથી શરૂ થાય છે અથવા ક્યાં સમાપ્ત થાય છે. જે આ સત્તા પોતાના હાથમાં લે છે તે વ્યક્તિગત ગૌરવના સૌથી આંતરિક ક્ષેત્ર પર હુમલો કરે છે. નુકસાન પછી માત્ર એટલું નથી કે કોઈ સ્ત્રી વિશે કોઈ ખોટું પ્રચલિત થાય છે. નુકસાન તેમાં છે કે તેને અનુભવવું પડે છે કે અન્ય લોકો તેની દેખાવ, તેની લૈંગિક અખંડિતતા અને તેના સામાજિક ચિત્ર સાથે કામ કરી શક્યા, જાણે આ વસ્તુઓ તેની પાસેથી અલગ કરી શકાય તેવી હોય. આ માત્ર જાહેર શરમજનકતા કરતા વધુ છે. તે કબજેદારી છે. અન્ય પુરુષોની ભૂમિકા ખાસ કરીને ત્યાં આ પ્રકારની ઘટના અત્યંત કુટિલ બને છે, જ્યાં અન્ય પુરુષોને આ ચક્રમાં ખેંચવામાં આવે છે, કારણ કે પછી વાત માત્ર ગુનેગાર અને પીડિત વચ્ચેના સંબંધ વિશે જ નહીં, પણ તે સામાજિક દુનિયા છે જેમાં એક સામાજિક દુનિયાને તેની વ્યક્તિને દાખલ કરવામાં આવે છે. અચાનક વાસ્તવિક પુરુષો એ શક્યતાનો સામનો કરે છે કે તેમણે તેના વિશે કંઈક એવું જોયું, માન્યું અથવા ઇચ્છ્યું હશે જે ક્યારેય તેની તરફથી આવ્યું જ નહોતું. વાસ્તવિક સંપર્કો પ્રદૂષિત થાય છે. વાસ્તવિક મુલાકાતો ઝેરી બને છે. વાસ્તવિક નજરો અનિશ્ચિત બને છે. સ્ત્રી પછી માત્ર એટલું જ નથી જાણતી કે તેના સાથે અન્યાય થયો છે. તેને વધારામાં આ શક્યતા સાથે જીવવું પડે છે કે અન્ય લોકો તેને એક લૈંગિકીકૃત કલ્પના મારફતે જોઈ શકે છે. આ સામાજિક નુકસાનનું એક સ્વરૂપ છે જે મૂળ કૃત્યથી ઘણું આગળ સુધી પહોંચે છે. શા માટે? આ માત્ર ખાનગી નથી, અહીં બીજી સપાટી શરૂ થાય છે. કારણ કે આવું વર્તન માત્ર એક ચોક્કસ સ્ત્રી વિરુદ્ધનો ગુનો જ નથી હોય, તે સાથે સાથે એક મોટી વ્યવસ્થાનો અભિવ્યક્તિ પણ હોય. તે પિતૃસત્તાવો તર્કનો અભિવ્યક્તિ હોય, જેમાં કોઈ પુરુષ માને છે કે નજીકતામાંથી હક કાઢી શકાય, પરિચિતામાંથી માલિકીકૃત કલ્પનાની પ્રોજેક્શન સપાટી હોય. એક સામાજિક નુકસાનનું એક સ્વરૂપ છે જે મૂળ કૃત્યથી ઘણો આગળ સુધી પહોંચે છે. અહીં પિતૃસત્તાવકા તર્કનો અભિવ્યક્તિ પણ હોય, જેમાં કોઈ પુરુષ માને છે કે નજીકતામાંથી હક કાઢી શકાય. એક સામાજિક નુકસાનનું એક સ્વરૂપ છે જે અંતે તેના પર જોપરે છે. આને પર પુરુષ એ પણ તેના સાથે બીજી સપાટી હોતી હોય, એક મોટી વ્યવસ્થાનો અભિવ્યક્તિ હોતી હોય, જેમાં સામાજિક નુકસાન ભારતની આ તરંતી શરતી છે. આને એ પણ એક અભિવ્યક્તિ પણ હોય છે. પરંતુ કારણ કે ચોક્કસ એકલ કેસો અતિશય સંકેદનમાં બતાવે છે, જે સ્ત્રીઓ લાંબા સમયથી જાણે છે કે પુરુષીય સત્તા ગાયબ થઈ નથી પરંતુ તકનીકી રીતે વધુ સૂક્ષ્મ બની છે. એક ગંભીર કબૂલાતે શું કહેવું જોઈએ? એક ગંભીર કબૂલાતે તેથી પોતાના પ્રેરણાઓ પર અટકી ન જવું જોઈએ. તેને એવું ન કહેવું જોઈએ, હું ઘાયલ હતો, હું ગૂંચવાયો હતો, હું ઈર્ષાળુ હતો, મેં ભૂલો કરી, મેં નિયંત્રણ ગુમાવ્યું. આ બધા વાક્યો હજી પણ પુરુષની આસપાસ જ ફરે છે. એક ગંભીર કબૂલાતે તેના બદલે એવું કહેવું જોઈએ, મેં તેની નિયંત્રણ નાશ કરી, મેં તેની વ્યક્તિનો ઉપયોગ કર્યો, મેં માત્ર તેને જ નથી પરંતુ એક એવી રચનાને પુનરુત્પાદિત કરી જે સ્ત્રીઓને લાંબા સમયથી ધમકાવે છે. મેં મારા વર્તન દ્વારા આ સંદેશ મોકલ્યો કે કોઈ પુરુષને કોઈ સ્ત્રીને ડિજિટલ રીતે ફરીથી લખવાની છૂટ છે અને કે શંકાસ્પદ પરિસ્થિતિમાં તેની લૈંગિકતા પણ તેની પોતાની નહીં પરંતુ અન્ય લોકોના કબજામાં છે. માત્ર ત્યાંથી એક કબૂલાત સત્ય બનવાનું શરૂ કરશે. તે બિંદુ જ્યાં સ્ત્રીદ્વેષ સ્પષ્ટ રીતે નામ આપી શકાય, આ બિંદુએ નરમ ન થવું મહત્વપૂર્ણ છે. જો માનવામાં આવે કે આ બધું સાચું હોય તો અતિશય હસ્તક્ષેપ બહુ નબળું પડે, સમસ્યાજનક લગભગ નિષ્ઠુર લાગે, સીમાલંઘન ચોક્કસ હોય પરંતુ હજી સંપૂર્ણ નહીં. તે સ્ત્રીદ્વેષી તેથી હશે કારણ કે આ કૃત્ય એક આંતરિક હાયરાર્કી પર આધારિત છે. પુરુષની ઇચ્છા સ્ત્રીની સ્વનિર્ધારિતાથી વધુ ગણાય છે, તેની કલ્પના તેની સીમાથી વધુ ગણાય છે, તેનું નિયંત્રણ તેની ગૌરવથી વધુ ગણાય છે, તેની સંપત, ગતિશીલતા, તેની અખંડિતતા કરતાં વધુ ગણાય છે. સ્કેન્ડલ પછી માત્ર એટલું નથી કે એક સ્ત્રી ઘાયલ થાય છે, પરંતુ તેમાં છે કે તે કેવી રીતે ઘાયલ થાય છે. એક એવી સ્ત્રી તરીકે તેના ચિત્ર, શરીરતા અને સામાજિક હાજરીને પરકીય નિયંત્રણ માટે ઉપલબ્ધ બનાવવામાં આવે છે. શરમની ઉલટફેર આવા કૃત્યોનો એક ખાસ કરીને ક્રૂર મિકેનિઝમ શરમની ઉલટફેર છે. ગુનેગાર કાર્ય કરે છે, પરંતુ પીડિતાને સમજાવવો પડે છે. તે કલ્પના ઉત્પન્ન કરે છે, પરંતુ તેને વાસ્તવિકતા ફરીથી સ્થાપિત કરવી પડે છે. તે સીમા લંઘવે છે, પરંતુ તે સામાજિક ગૂંચવણ વહન કરે છે. આ કોઈ ગૌણ બાબત નથી, તે હિંસાનો એક ભાગ છે, કારણ કે હિંસા માત્ર કૃત્ય પર જ સમાપ્ત થતી નથી. તે નજરોમાં, અનુમાનોમાં, શંકાઓમાં, અફવાઓમાં અને આ ભાવનામાં આગળ વધે છે કે ક્યારે ખાતરીથી જાણવું શક્ય નથી કે કોણે શું જોયું છે અને કોણ કેવી રીતે યાદ રાખે છે. આથી નુકસાન માત્ર તકનીકી, માત્ર લૈંગિક અને માત્ર પ્રતિષ્ઠા સંબંધી નથી, તે અસ્તિત્વવાદી છે. શા માટે ડિજિટલ હિંસા ઓછી વાસ્તવિક નથી? ખૂબ લાંબા સમય સુધી ડિજિટલ હિંસાને એવી રીતે વર્તવામાં આવી જાણે તે ગૌણ, લગભગ વર્ચ્યુઅલ ખા હોય. તે ખોટું છે, જે કોઈ વ્યક્તિની ઓળખને કબજે કરે છે, લૈંગિકીકૃત કરે છે, વિકારિત કરે છે અને સામાજિક ચક્રોમાં દાખલ કરે છે. તે કોઈ નિર્દોષ ઓનલાઈન પતન કરતો નથી, તે આ વ્યક્તિની વાસ્તવિક અનુભૂતિની દુનિયામાં હસ્તક્ષેપ કરે છે. પીડિતા પોતાના શરીરમાં, પોતાના પરિસરમાં, પોતાના સંબંધોમાં આગળ જીવતી રહે છે. બરાબર ત્યાં જ કૃત્ય ઉતરે છે. ડિજિટલ હિંસા ઓછી વાસ્તવિક નથી, કારણ કે તે મધ્યસ્થિત છે. તે ઘણીવાર બરાબર તેથી એટલી ઊંડે સુધી અસરકારક હોય છે, કારણ કે તે શારીરિક ગેરહાજરીને સંપૂર્ણ પહોંચ સાથે જોડે છે. સત્યની લઘુત્તમ ફરજ કદાચ આ વિચાર પ્રયોગનો નિર્ણાયક મુદ્દો આ છે. એક જાહેર કબૂલાત તેથી મહત્વપૂર્ણ નહીં હોય કે તે કંઈક સુધારે છે. તે કંઈક સુધારે નહીં, તે કંઈક કાઢી નાખે નહીં, તે કોઈ પાછું ગોઠવે નહીં, તે આરોગ્ય નહીં. તે માત્ર વાસ્તવિકતાને વધુ લાંબા સમય સુધી વાંકી ના પાડવાની લઘુત્તમ ફરજ હશે. જો કોઈ પુરુષ ખરેખર સમજે કે તેને શું કર્યું છે, તો તેને સ્વીકારવું પડશે કે તેને માત્ર વિશ્વાસ જ નાશ કર્યો નથી, પરંતુ સ્વતંત્રતાને ઘાયલ કરી છે. માત્ર એક સંબંધને નુકસાન પહોંચાડ્યું નથી, પરંતુ એક સ્ત્રી પર તેની ગૌરવમાં હુમલો કર્યો છે. માત્ર ખાનગી રીતે નિષ્ફળ ગયો નથી, પરંતુ એક પિતૃસત્તાત્મક તર્કને વ્યવહારમાં અમલમાં મૂક્યો છે. અને તેને ઉચ્ચારવું પડશે કે માફી તેના હકમાં નથી, પરંતુ વધારેમાં વધારે તેને નકારી શકાય અથવા આપી શકાય છે. અંત ખાસ કરીને તેથી ક્રિશ્ચિયન ઉની સંભવિત કબૂલાત એક લખાણ આકૃતિ તરીકે રસપ્રદ છે નહીં, કારણ કે તે અમને કોઈ વાસ્તવિક સમજ આપશે, પરંતુ કારણ કે તે એક માપદંડ દેખાડે છે. તે બતાવે છે કે કોઈ પુરુષને કેટલો રેડિકલ રીતે સચ્ચાઈથી બોલવું પડે જો તે હવે પોતાને બચાવવાનો પ્રયાસ ના કરે, પરંતુ અંતે સમજવા માંડે, તે પછી કોઈ પીઆર સ્ટેટમેન્ટ નહીં રહે, કોઈ વકીલ વાક્ય નહીં, કોઈ સંકટ ફાંસા નહીં, કોઈ ઇમેજ મેનેજમેન્ટ નહીં. તે એંદુ સ્વીકાર હશે કે આવી કૃત્યમાં સૌથી ખરાબ માત્ર તેનો સામગ્રી નથી, પરંતુ તેની રચના છે. કે કોઈ પુરુષ માને છે કે તેને કોઈ સ્ત્રીને ફરીથી લખવાની છૂટ છે.